করে আসে বার ডিসেম্বর 1916 নি পার্টি হয়েছে। গয়ে ওকে আপনি 10 ডিসেম্বর 1916 নি প্রার্থনা হয়েছে। গয়ে ওকেতনি অনুভূতি শুরু হয়েছে আজ দৃষ্টি আছে। গয়ে ওকেতনি প্রার্থনা করেন হয়েছে প্রভু পূর্ণতা ভগবান পূর্ণ পূর্ণতা એવી વ્યક્તિનું લક્ષણ છે જે સંસારમાંથી એકદમ અલગ થઈ ગયો છે અને એકાંતમાં ક્યાંક બેઠો છે, એ સર્વાંગ પૂર્ણતા જગતમાં રહીને વ્યવહાર કરતા કરતા ટકરી રાખવી બહુ મુશ્કેલ છે। પૂર્ણતા પ્રકટ થઈ ચૂકી છે તે તો જે માણસ જગતમાંથી જગતના કાર્યમાંથી નિવૃત્ત થઈ ગયો છે એનું જ માત્ર લક્ષણ હોય એમ લાગે છે। આ વાત કરે છે એ એવી વ્યક્તિ નથી જે સંસાર છોડીને જંગલમાં જઈને વસ્યો છે। જંગલમાં વસે તો સંસાર એના પાછળ પાછળ આવતો જ હોય છે, એના ભૂતકાળના સંસ્કારો રૂપે પ્રગટ થતો જ હોય છે, એ શક્ય જ નથી। અને એવી વ્યક્તિની વાત છે જેણે સાક્ષાત કર્યા પછી જે છોડી દીધો છે, નક્કી કર્યું કે મારે હવે કોઈ જન્મ લેવો જ નથી, ઉર્ધ્વ ક્ષેત્રમાં ઉર્ધ્વમાં પ્રભુની ચેતનામાં શાંત રહીને ધ્યાન વાંગી ગયો છે, જગત સાથે કઈ લેવા દેવા નથી। એવી જે વ્યક્તિઓ છે એમ કહે છે કે એવી વ્યક્તિઓ ઘણી છે જે ધ્યાન જ કરતા હોય છે, પણ એમને ધ્યાન કરવાને કારણે એ ધ્યાનની જે શક્તિઓ નિર્માણ થાય છે એ જગત ઉપર નીચે ઉતરવાની કામ થતી હોય છે। એમના પ્રકાશ રૂપે, એમની શક્તિ રૂપે, એમની મદદ રૂપે કામ કરતી હોય છે। તમે જોશો હિમાલયમાં પ્રવાસ કરનારા લોકો કે છે એવો હિમાલયનો પ્રતિક છે કે ત્યાં ગુફાઓમાં કેવો વર્ષોથી, એટલે 1-2 વર્ષની વાત જ નથી, 100 વર્ષની વાત જ નથી, 400-500-1000 વર્ષથી છે એવા સાધુઓ છે કે જે ત્યાં ગુફામાં સ્થિર થઈને શાંતિ રહે છે, ધ્યાનમગ્ન હોય છે અને એ ત્યાંથી પ્રવાહ મોકલતા હોય છે। પણ પ્રવાહ મોકલવાનું કામ એવું છે સપ્લાય કરવાનું, દિવ્ય શક્તિઓને પ્રેરણા આપવાનું કામ હોય છે તે કોઈ કામમાં પડતું। આ જ લોકો સર્વાંગપૂર્ણ જે પૂર્ણતા છે પ્રભુને એની પ્રાપ્તિ કરી શકે, જેને દેહ ધારણ કર્યો છે એની શક્યતા જ નથી, એ પ્રકારે વાત કરી છે। માતાજી કહે છે પણ તમે જે આજે આયોજન કર્યું છે એ બહુ સારું છે, જે શરીરધારી છે એના સ્વરૂપમાં જે અપૂર્ણતા તમે રાખો છો એની તમારા કાર્યમાં થતી હોય છે, કાર્યમાં થતી હોય છે। તમે જોશો જે વ્યક્તિમાં સરખી નબળાઈ હોય ને એમને દોસ્તી પાકી થઈ જાય, બે જણ તમાકુ ખાનારા હોય ને તરત દોસ્તાર થઈ જાય એકબીજાના, બોલાવ આ એક માણસનો સ્વભાવ છે। એક જણને કાવ્ય ગમતું હોય બીજાને કાવ્ય ગમતું હોય પણ દોસ્તાર થઈ જાય, એક જણને પિક્ચર ગમતું હોય બીજાને પિક્ચર ગમતું હોય તો બધા પિક્ચર જોવા ચાલે છે, ખરે થાય વાતો કરનારા બે હોય વાતોડિયા હોય એ ભેગા થાય તો મજા આવી જાય એમને। નબળાઈઓના કારણે માણસો પાસે આવે છે, પ્રભુ આ ફેક્ટરનો પણ આ ઘટકનો પણ ઉપયોગ પોતાના કામમાં કરી લેતો છે। દરેક કાર્ય જે આપણી નબળી સમજતી હોય છે પ્રભુની નબળાઈ નથી, એના નીચે કોઈક એવું મૂળભૂત તત્વ શક્તિ રહેલી છે જે પ્રભુ માટે કામ કરતી હોય છે। આજે જે વાત મારે એક વ્યક્તિ સાથે, એમણે મને કીધું કે પ્રાર્થના કર્યા પછી ધ્યાન કર્યા પછી હું જયારે ઊભો થાઉં છું તો મને સર્વત્ર પ્રકાશ પ્રકાશ દેખાય છે, રૂમની અંદર દરેક વસ્તુ પ્રકાશ દેખાતો હોય છે, આનું કારણ શું? એટલે એ પ્રશ્ન પૂછતા એમને કહ્યું એનું કારણ છે કે દુનિયામાંની દરેક વસ્તુ જળમાં જળ પથ્થર પણ એની પાછળ એક થી એક સૂક્ષ્મ ચિત્રો અને સ્વરૂપો પડેલા છે. પથ્થર લેશો તો પથ્થરની પાછળ પણ પ્રાણમય ચેતનાનું સ્વરૂપ પડ્યું છે, એની પાછળ મનોમય ચેતનાનું સ્વરૂપ પડ્યું છે, એના પાછળ ચૈતસિક ચેતનાનું સ્વરૂપ પડ્યું છે, એની પાછળ આત્માનું સ્વરૂપ પડ્યું છે. દરેક વસ્તુમાં પ્રકટ કરી શકતો નથી પથ્થર, એ વસ્તુ જુદી પણ એ પડેલી છે અંદર, અને એની પાછળ પ્રભુ ઉભા હોય છે. પ્રભુ ત્યાંથી સંચાર કરતા હોય છે, ત્યાંથી એ વસ્તુને મદદ પહોંચાડતા હોય છે. અને તમે ધ્યાનમાંથી ઉભા થયા પછી જે પ્રકાશ પ્રકાશ બધું તમને આનંદ દેખાય છે, મૂળ કારણ શું? તમે ધ્યાનમાં ધીમે ધીમે વિગ્રહ થતો જાઓ છો, અને ભૌતિક ચેતનામાંથી પ્રાણમય ચેતનામાં આવો છો, તેથી મનોમય ચેતનામાં આવો છો, ચૈતસિક ચેતનામાં આવી લગભગ ત્યાં સ્થિર થતા હોય છે. ત્યાં આગળ મનોમય ચેતના ઉર્ધ્વ ભાગમાં સ્થિર થતા હોય છે, અને આ રીતે ત્યાં સ્થિર થયા પછી ત્યાં જે પ્રકાશ અનુભવાતો હોય છે, જો તમે ધ્યાનમાંથી બહાર આવો છો, સ્મૃતિ પ્રકાશ પણ તમારો સાથે રહેતો હોય છે થોડી ક્ષણમાં. અને એને કારણે જયારે તમે પોતાના રૂમમાં જોતા હો છો, ત્યારે દરેક વસ્તુઓનો અંદર પ્રકાશ તમને દેખાતો હોય છે. માતાજી પણ અનુભૂતિ થઈ રહ્યું છે, માતાજી એક અનુભૂતિ વર્ણન છે કે એક બધી બાથરૂમ આવા ગયા એટલે દરેક વસ્તુ મને પ્રકાશમાં દેખાવા લાગી છે. બ્રશ ટ્યુબ આ તે બધું બધું પ્રકાશમાં ઝળહળતું જીવન પણ લાગતું હતું. મૂળ કારણ તમે જે ચેતનામાં હશો ને, એ ચેતના જગત સાથે તમે સંપર્કમાં આવો છો. તમે જે ભૌતિક ચેતનામાં હો, ભૌતિક જગત જ તમને દેખાશે, બીજું જગત તમને નહીં દેખાય. જો તમે પ્રાણમય ચેતનામાં હશો તો તમને પ્રાણમય ચેતનાનું જગત દેખાશે, બાકી કંઈ નહીં દેખાય. એટલે આ સ્થિતિ હોય છે. શું છે આ? જે સાધના કરી રહ્યો છે શરીર ધારણ કરીને, જે ચેતનામાં હોય છે એ ચેતના જગત સાથે સંપર્કમાં આવતો હોય છે. દરેક વ્યક્તિનો એ જગતનો ભાગ હોય છે. પાછો હું જો માનસિક ચેતનાનો આવી જાઉં તો તમારા બધાની માનસિક ચેતના સાથે મારા સંપર્કમાં હું આવી જાઉં તરત. સમજી ગયા? એ રીતે આપણો સંબંધ જળવાતો હોય છે. આ વસ્તુ છે જે આયોજન છે પ્રભુનું, જે આ ગોઠવણ છે પ્રભુના કાર્યમાં મદદરૂપ થાય છે. દરેક વ્યક્તિનો વિકાસ જુદો છે, અને એ માટે દરેક વ્યક્તિને જે સૌથી વધારે વિકસિત ચેતના સાથે સંપર્ક કરવા માટે તમારે એ સ્થિતિમાં ઉપસ્થિત જવું પડશે, ત્યારે જ તમે સંપર્ક કરી શકો છો. તમે જો પોતાની નિયમિત ચેતનામાં રહ્યા, એ વ્યક્તિ તમે સમજી નહીં શકો, અને એ વ્યક્તિ તમને સમજી નહીં શકે. લાગણી એ લાગણી આત્મભાવ નિર્માણ નહીં કરતા. આ જે વસ્તુ છે એ વસ્તુ માતાજી અહીં કહી રહ્યા છે. માતાજી એક બહુ સારો સંદેશ આપ્યો છે, વિશેષ નવવિવાહિતો માટે લગ્ન શું છે એનો સંદેશ છે. એ જ કીધું છે, તમે બે આત્માઓથી લગ્નથી જોડાવો છો તો તમારે એ પ્રયત્ન કરવાનો છે કે તમે દરેક સ્તરે જોડાવા જવું જોઈએ. તમે ભૌતિક સ્તરે પણ જોડાવો છો, સહજીવન જીવો છો, એમ પ્રાણમય ભાવનાત્મક ભાવનાઓ પણ તમારી એકરૂપ થવી જોઈએ, તમારા વિચારો પણ એકરૂપ થવા જોઈએ, તમારા આત્માનું મિલન પણ એકરૂપ થવું જોઈએ. બધું એકરૂપ થવા જાઓ તો તમારું જીવન સાચા સાચા અર્થમાં યશસ્વી થાય છે. એ તો એ અધૂરું જ હોય છે. એટલે તમે એ જયારે જયારે પણ લગ્ન ગણતરી મળો તો તમારો પ્રયત્ન એ જ હોય છે કે આપણો જે જીવન છે એના દરેક સ્તરે તમારો સંપર્ક હોવો જોઈએ, અને એને અનુરૂપ તમે પોષણ આપતા રહેવું જોઈએ. જીવન સાથી છો, તમારી આપણી જવાબદારી છે દરેક સ્તરે પોષણ આપતા રહેવું જોઈએ. આપણે એકબીજાને મદદરૂપ થવું જોઈએ, તો જ એ લગ્ન જીવન એ યુગલ જીવન યશસ્વી થાય છે. નહીં જો એવું હોય બંનેની ચેતનામાં તફાવત થાય તો બંને વ્યવહારિક રીતે પતિ પત્ની તરીકે રહેતા હોય છે, પણ સમાધાન વૃત્તિ ગોઠવણ કરી દે છે કે ઠીક છે ભાઈ હવે તમારા પડ્યાથી આપણે તર્ક લઈએ, વ્યવહારમાં રહેવું જરૂરી છે, એટલે એ વસ્તુ જુદી છે. એ સાચું યશસ્વી જીવન નથી. આપણું યશસ્વી જીવન તો એવું છે કે હા, આપણે બંને પ્રભુના કાર્ય માટે જન્મ્યા છીએ, જે કંઈ આપણી ક્ષમતાઓ છે આપણે જોડાઈ જવાનું છે એમાં. બંને રીતે જોડાતા હોય છે, એકબીજાને પ્રોત્સાહન આપતા હોય છે. એક જણ જો ઢીલો પડી જાય તો બીજોને પ્રોત્સાહન આપીને ઉપર ખેંચી લે છે. તમે ગિરિયારોહકો જોયા હશે, પર્વતરોહણ કરનારા, એ જણ પડવા લાગે તો દોરડીથી બીજાને ઉપર ખેંચી લે છે. એ પ્રકારનો એનો ભાવ હોય છે. સાચા જીવન સાથી હોવા જોઈએ. આ જ બધું કીધું છે. અને આ જ ઘટના જ્યારે સાધકો ભેગા થતા હોય છે કેન્દ્રમાં, ત્યારે આ જ ઘટના થતી હોય છે. જે વ્યક્તિ દરેકને ચેતનાના સ્તર સાથે સંપર્કમાં આવી શકે, એ એક લેવલે જઈને વાત કરી શકે, એ હૃદયને સ્પર્શી જાય છે. નહીં તો સ્પર્શી નહીં શકે, એના સિવાય મદદ નહીં થઈ શકે. આપણે આપણા સાધનાના વિકાસમાં હવે દરેક ચેતનામાં સંપૂર્ણથી આપણે સમજીને એ ચેતનામાં આરોહણ કેમ કરવું, ત્યાંથી કેમ વાત કરવી, એને સમજાવવાની સમજવાની જરૂર છે. વિકાસ છે, એ પ્રકારે આપણે વિકાસ કરવાનો છે, એમ માપી લીધી છે. પણ વ્યવહારમાં પ્રભુના કાર્ય માટે અમુક નિર્બળતા રાખેલી છે. એ રીતે નિર્બળતાઓ પણ કામકાજ થાય છે અને પ્રભુનું કાર્ય થતું હોય છે. બોધ વ્યક્તિ હોય કે જેને આકર્ષણ નથી, કઈ નથી કઈ નથી, તો આપણને એટલા બધા આગા આગા લાગશે કે આપણે કહીશું ભાઈ એ વાસ્તુ જુદી છે, ભાઈ એ તો ભગવાન છે, હું તો ભગવાન નથી. મારે કઈ એના સાથે મારે કઈ સ્પર્ધા કરાય નહીં, મારે એમ ટકાવાય પણ નહીં, એની શક્તિ પણ નથી. માતાજી પ્રશ્ન પૂછેલો કે તમે માનવી સ્વરૂપ ધારણ કરીને શા માટે આવ્યા છો, માતાજી કીધું મૂળ સ્વરૂપે પ્રકટ થાવ ને, તો તમે મારા પાસે આવો જ નહીં. કે બોલો જે તમે દોડા દોડે આવો છો, કલાક ગયેલા વાતો કરો છો મારા સાથે, કારણ હું પોતાને ઢાંકી રાખું છું. હા, આ વિશિષ્ટ છે. જે માતાજી કરતા હતા એ જ દરેકી કરવું પડે છે. આપણે સાથે વાત કરતા હોય એ કરવું જ પડે છે. એના લેવલે જઈને, કક્ષાએ જઈને આપણે વાત કરવી પડે છે. માતાજી કહે છે અધૂરપ પણ ઉપયોગી છે આપણા માટે, જીવોનો કાર્ય કરવા માટે, પ્રભુનો કાર્ય કરવા માટે ઉપયોગી છે. એના માટે પશ્ચાતાપ કરવાની જરૂર નથી આપણે. તો પ્રભુ શું આટલા માટે તું મને પૂર્ણ તદ્રુપતા સંપૂર્ણ બાકી જ આપતું રહે છે? તમે જે પૂર્ણ મિલનની ઝંકના થઈ કે પૂર્ણ થતી નથી, એનું કારણ આ છે કે મારે પ્રભુનું કરાવી થઈ શકે. હવે એમ લાગે છે અંધકારની અંદર પણ અવિચળ આનંદ કેવી રીતે અનુભવી શકાય, અને સુચિંતા અને અચિંતાની વચ્ચે પસંદગી ના રાખવી, એ તું મને શીખવા માંગે છે. પ્રભુની ચેતના એવી છે એ ક્યાંય ઉદ્વેગ કરતા નથી, એ અચેતનમાં પણ શાંતિથી આનંદથી રહેતા હોય છે, અવચેતનમાં પણ આનંદથી રહેતા હોય છે. અને આપણે જો પ્રભુ સાથે પૂર્ણ એક કર્યું હોય તો આપણા આજુબાજુ કેટલું પણ અવચેતનનું વાતાવરણ હોય, અચેતનનું વાતાવરણ હોય, એમાં પણ શાંતિથી ધીરજથી આનંદથી રહેતું શીખવું જોઈએ. આપણે જે કુટુંબ આપેલું હોય છે, સમાજ આપેલા હોય છે, સગાઓ આપેલા હોય છે, આમાં પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવતી જ હોય છે. તમે જે કક્ષાની અપેક્ષા રાખો છો કુટુંબ પરથી, એ કક્ષા તમને મળે જેવું નથી, પણ એ શા માટે છે? આપણો પૂરેપૂરો વિકાસ, એકાંગી વિકાસ ન થાય એના માટે. તમે જોશો મહાન મહાન સંતોને પણ ઘણી વખત પતિ અથવા પત્ની એવા આપેલા હોય છે કે જે તદ્દન સામેના ધ્રુવવાળા હોય છે. તુકારામ મહારાજ હતા સંત તરીકે, સાક્ષાત પણ કહેતા સંત જ હતા, તો પ્રભુ મને મળી ગયા છે, મને પ્રભુ મેળવવા જ નથી, એમ જાહેરમાં વાત કરતા હતા. એ તો સંતના પત્નીને રોજ મારતા, કામો છે તનકી સંત આવડતું નથી, એમ કલર નથી, રોજ મારતા હોય. એક વખત પ્રસંગ છે કે એ બજારા ખેતરમાંથી શેરડી લઈ આવ્યા, માટે શેરડી લઈને આવ્યા તો મોડા આવ્યા, એટલે પત્નીને ગુસ્સો ચડ્યો, તો એ શેરડીથી જ મારવા લાગ્યા, કટકા થઈ ગયા. ભગવાન ભગવાન ભગવાન, આ પણ તમને સેવા કરવી ને, બાળકો માટે કટકા થઈને તૈયાર થઈ ગયા કે નરસિંહ મહેતાને જુઓ તમે, આ જયારે આપણા ત્યાં નરસિંહ મહેતાનું જયંતિ એવું જ છે. આ વસ્તુ આ હિતપૂર્વક ગોઠવણ કરેલી છે, અપૂર્ણ તો નથી, બધું સમજીને ગોઠવણ કરેલું હોય છે. ધ્યાન રાખવું જોઈએ, સાધક તરીકે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા માટે જે પતિ મળ્યો છે, પત્ની મળી છે, બાળકો મળ્યા છે, કુટુંબ મળ્યું છે, જે છે એવા આપણા માટે ઉત્તમમાં ઉત્તમ છે. બીજાને જે લાગતા હોય ભલે લાગતા હોય, આપણા માટે ઉત્તમમાં ઉત્તમ છે. કારણ એમાં પણ તમે શાંતિથી પ્રભુની ચિંતન સાથે સંપર્ક રાખતા શીખવું જોઈએ. તમારે વિરોધી વાતાવરણ હોય એવું ના કહેતા, લે પ્રભુ હું તો તને મેળવવા માંગુ છું, પણ આ કુટુંબમાં એવું હોય તમે એવી કુટુંબ નાખી દેશે નાખી દેશે કે હું શીખી શકતો નથી. સમજણ એ જ છે, મને કુટુંબને આ વ્યવસ્થા આપી છે, કારણ મને આ અવસ્થામાં પણ પ્રભુ મારો સંપર્ક ટકાવી રાખવાનું તું મને શિક્ષણ આપી રહ્યો છે. અને લગભગ એવું થાય છે, જેટલો માણસ ઉર્ધ્વ ક્ષેત્રમાં જાય છે એના કુટુંબમાં એવી એક વ્યક્તિ આવે છે કે જેને આનો કોઈ સ્પર્શ જ ન હોય, કોઈ રીતે રિસ્પોન્સ આપવા તૈયાર જ ન હોય, પણ એના સાથે પણ મનમેળ મનમાં પ્રભુ છે જ, એવું નથી. બીજા સાથે પણ મનમેળ રહીને આનંદમાં તમારે રહેશે. પ્રભુ પોતે પણ અવચેતનમાં ઉતરીને શાંતિથી આનંદથી રહે છે, અચેતનમાં ઉતરીને પોતે પણ પથ્થરમાં પોતે પણ છે, આનંદથી રહે છે, દુઃખી નથી. જો આપણે પ્રભુરૂપ થવું હોય તો પ્રભુની જે ક્ષમતાઓ છે અવચેત અને અચેતનમાં પણ આનંદ રહેવાની ક્ષમતાનો આપણને પણ વિકાસ કરવાની જરૂર છે. આ માટે આ બધી ગોઠવણ કરેલી છે, માતાજી બધું સમજતા જાય છે. ઓહો, આ રીતે ગોઠવણ છે કે મારે એ રીતે જીવવું જોઈએ. એ અંધકારની અંદર હું એક મહાન શક્તિ રહેલી નીકળું છું. માતાજીને સમજણ આવી એટલે કે અંધકારમાં પણ એક પ્રભુની શક્તિ છે હું જોઈ શકું છું. હવે પેલા મને અંધકાર બદલ ચિકિત્સા રહેતો, અંધકાર તો ન જ જોઈએ, અંધકાર ન જ જોઈએ, મને ફક્ત જ્ઞાન જ જોઈએ, એવું નથી. અજ્ઞાન એ પણ છૂટું જ્ઞાન છે, ઢંકાયેલું જ્ઞાન છે. ધ્યાન કરજો, નોલેજ ઇન ડિસગાઈઝ એમ કે છે. એ આપણા માટે લાગતું હોય છે અજ્ઞાન, પ્રભુ માટે અજ્ઞાન નથી. પ્રભુ માટે પ્રયોજન હોય છે, નિશ્ચિત પ્રયોજન હોય છે. તારા રાજ્યમાં ભરાતું પ્રત્યેક નવું કામ આશ્ચર્ય માટેનું એક નૂતન કારણ બની જાય. મને દરેક વસ્તુ આશ્ચર્ય લાગે છે, પ્રભુ આ રીતે ગોઠવણ કરીને તું કેવી રીતે સરસ મજાનું કામ કરે છે. વિવેકમાં મને તારો હેતુ સમજાય છે, સાચો હેતુ. અને એ જે સમજણ આવે છે એમાંથી આપણા ચેતનાનો વિકાસ થયો છે. દયા પ્રાર્થના આટલી વસ્તુ આપણને કીધી છે. માતાજીની પ્રાર્થનાઓ બહારથી વાંચતા બહુ સામાન્ય લાગે આપણે, પણ આધ્યાત્મિક દૃષ્ટિએ જેમ જેમ લગોતર દોશો ને તમને એના તમને સમજાવતો શું કહેવા માંગે છે ખરેખર આપણને. ડિસેમ્બર 1916 મારા મનની આવી નાની નાની વસ્તુમાં રોકાયેલું રહેવા પડવાને કારણે નીચે નહીં થાય છે. સાંસારિક જવાબદારી હતી, વ્યવહારિક જવાબદારી હતી, ઘણી બધી થાય માણસને. પ્રભુની ચિંતામાં શાંત આનંદમાં હોય છે, વ્યવહારિક સમજવાનું થાય બહુ એકદમ આઘાત લાગે. તમે એકદમ ધ્યાન કરવાના, ધાર્મિક પુસ્તકો વાંચવાના એવા મૂડમાં હો, તમને યાદ આવે ઓહો ત્યાં જવું છે, ત્યાં વિષ્ણુ છે, ત્યાં હાજર એવું, એટલે તમે ત્યાં સુધી ઉપડો તો ખટકો આવે છે મનમાં. ત્યાં શું ભૂત આ રીતે બેચેની આપણું મન જ એ રીતે ઘડાયેલ છે કે બેચેની આંખી હોય છે. પણ સમજી લેવું જોઈએ બેચેની એના માટે નથી, તમને એ વ્યવહાર કરવા આપ્યું છે. નીચેની એની છે કે એ વ્યવહારમાં પણ તમે પ્રભુ સાથે ચેતના સાચવી શકતા નથી, એની બેચેની છે. જો તમે એ વ્યવહારમાં જતા હશો પણ આંતરિક રીતે પ્રભુ સાથે સંપર્ક રાખશો તો એ વ્યવહાર પણ તમને દુઃખી થતો નથી, તમને સમજાવતું નથી, બહુ આનંદ લાગે છે, એક વસ્તુ આનંદમય લાગે છે. એ રીતે સમજો, એ જ્યારે પણ આવું આપણને લાગે કે આ સંતમાં સમજી રાખ્યું, સમજી લેવાનું કે એ ઘટનાઓમાં આજે પ્રભુ સાથેનો સંપર્ક આપણે ટકાવી શકતા નથી, એ ટકાવવાના વિકસાવવાની આપણે જરૂર છે. આપણી સાધનાનો એવી નબળી બાજુ છે, એ વિકસાવવાની જરૂર છે. એવી રીતે જીવીએ દરેક પરિસ્થિતિમાં, દરેક ક્ષણમાં તમે પ્રભુના સંપર્કમાં રહીને આનંદમાં રહી શકો, એ પ્રકારની સ્થિતિ આપણે પ્રાપ્ત કરવાની છે. હે પ્રભુ, મારું મન અને સર્વ વસ્તુઓમાં નિહાળતા શીખ્યું છે, માતાજી સમજે છે શા માટે મને દુઃખ થાય છે, એનું કારણ હું બધી ઠેકાણે પ્રભુને જોઈ શકતી નથી. ભલે જો પ્રભુ જ દેખાવા માંગે તો પછી કોઈ તફાવત જ પડતો નથી, એ વ્યક્તિને કોઈ તફાવત પડતો નથી. તમે ક્યાં ભીષણામાં જાઓ અંદર દેખાવો, અને વખતે જો તમે મનમાં ભાવ લાવો કે બધા બેઠેલા પ્રભુ પૂછે છે, બધા વ્યવહાર કરવા આવ્યા છે, તો તમને તમારી દ્રષ્ટિ બદલાઈ જશે જોવાની, તમારો ભાવ બદલાઈ જશે. અને એ વિષ્ણુ તમારા માટે વિષ્ણુ નહીં રહે, તમારા માટે સાધનાનો ભાગ બની જશે. આ રીતે વિવેકથી જે પરિસ્થિતિમાં તમે જીવતા હો એ પરિસ્થિતિને અમારે આપણા યોગ માટે, આપણી સાધના માટે પોષક એવા ભાવથી જોતા શીખવું જોઈએ. એવું રીતે જોશો બહુ જ આપણે સાચો વિકાસ કરી શકશો. મારું મન તને સર્વ વસ્તુમાં નિહાળતા શીખ્યું છે, નાની નાની વસ્તુમાં એ તને જુએ છે. એટલે કે જીવનની દરેક નાનકડી ઘટનામાં પણ પ્રભુત્વ દેખાય છે. કઈ સાધના કરીએ છે, દરેક ક્રિયામાં, દરેક વિચારમાં, દરેક ભાવમાં, દરેક વર્તનમાં આપણને પ્રભુ દેખાવા માંડે છે. અને આપણે કોઈના પ્રત્યે ઉદ્વેગ છતાં એમ કેમ બને છે કે અમુક વસ્તુઓ અન્ય કરતાં વધુ ઉચ્ચતર લાગે છે? છતાં પણ આ બધું હું પ્રયત્ન કરું છું, અંદર શું લાગે છે કે અમુક વસ્તુ છે ને એ આમ શબ્દમાં મજા આવે છે, અમુક વસ્તુમાં નથી આવતી મને. એ પ્રકારના ભાવ રહેવાનું કારણ શું? માતાજી આગળ કહે છે, હું એ પણ પ્રયત્ન કરું છું કે એ મારી મનની સમજણ છે, ભાંગી નાખવી જોઈએ. હું ભાંગી નાખવાનો પ્રયત્ન કરું છું અને છતાં પણ હું ભાંગી શકતી નથી. કારણ શું? એમ કેમ બને છે કે અમુક વસ્તુ અન્ય કરતા વધુ ઉચ્ચતર લાગે છે? મારા મને આ વૃત્તિનો પ્રતિકાર કરવા પ્રયત્ન કર્યો છે પણ કઈ વળ્યું નથી. મારા મનનો ભ્રમ છે એમ સમજીને મેં ભાંગી નાખવાનો પ્રયત્ન કર્યો છે, બધે ઠેકાણે સરખી એમ થયું નથી. શું એનું કારણ એ છે કે એમ હોય તો સારું? આ રીતે અમુક વસ્તુઓ આપણને સાધનામાં પ્રિય હોય અને અમુક વધારે પ્રિય હોય, અમુક ઓછી પ્રિય હોય, તો શું આ પ્રકારનો તફાવત એ તમને માન્ય છે કે મારે બધે ઠેકાણે એકદમ સરખું જ રહેવું જોઈએ? મારે જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ પ્રભુ આપતા નથી, ધ્યાન રાખજો. આપણને પ્રશ્ન થાય કે હવે આ તફાવત છે તો આપણને લાગે છે. તમે કેન્દ્રમાં આવો છો, શાંતિથી બેઠા હોવ છો, આપણે સાંભળતા હોય છે, કંઈક સમજવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે આપણને વધારે આનંદ થતો હોય છે. એના કરતાં આપણે ક્યાંક વ્યવહારમાં જતો હોવો, કામ કરતો હોય, ઓછો લાગતો હોય એવું. પણ આ વખતે આપણને ખબર છે કે આ બહારથી યાદ કરવાનું છે, અંદર પણ યાદ કરવાનું છે. આપણે અંતર બાહ્ય બુદ્ધિ આપણે આમાં એકાગ્ર હોય છે એટલે વધારે આપણે અનુભવતો હોય છે. વ્યવહારમાં નથી અનુભવતો હતો તો પછી શા માટે પ્રભુત્વ રાખ્યું છે? એવો પ્રશ્ન જઈને આવે છે. હું પ્રયત્ન કરવા છતાં પણ આને આ જે તફાવત જે બની પડે છે એના પર વિજય મેળવી શકતો નથી. એનું કારણ શું? હું ગભરાઈ પડી છું? ખરેખર આયોજન એવું કંઈ છે ગુપ્ત જે હજી મને તમે જોયું નથી, શું કરવું જોઈએ? માતાજી કહે છે, તારું સ્મિત એને આશ્વાસન આપવામાં આવ્યું પણ ચૂક જ જવાબ સંભળાયો નથી. માતાજીને ભગુયાનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો નહીં કે શા માટે આ તફાવત કરવામાં આવ્યો છે. એનો જવાબ આવતી પ્રાર્થના મને આપવાના છે. એમાં પણ માતાજીને સ્પષ્ટ સૂચના આપી છે ભગુએ કે આ જે મેં તને સમજાવ્યું છે એ કોઈને કહેતા નથી. આગળની પ્રાર્થના હું લઈ લઉં છું. કીધી છે, હવે આ મનને માટે જરા સરખી વસ્તુ કરીએ તો માપ રહસ્યપૂર્ણ બની રહી છે. માતાજી કહે છે, મને એમ લાગે છે કે દરેક વસ્તુની પાસે બહુ ગૂઢ રહસ્ય છે ભાઈ, પણ સામાન્ય વસ્તુ નથી હોતી જીવનની. અમુક વસ્તુ ઘટના સમજાતી ન હોય તો હું પૂછે પૂછે પ્રભુ આમ કેમ, તું કોઈ જવાબ નથી આપતો, હસ્યા કરે છે. એનું કારણ કદાચ એવું હોય કે ભવિષ્યમાં સમજાવવાનું હોય, અત્યારે સમજાવવાની જરૂર ન હોય એટલી અવસ્થા હોય, અથવા એવું હોય કે પોતે તું સમજી જઈશ થવામાં, એવું માતાજીને સૂચવે છે. એ પછી ને 14 ડિસેમ્બરની એક પ્રાર્થના છે, 15 ની છે, એમાં એ જ વસ્તુ આગળ કે છે. હે પ્રભુ, હું તને નમન કરું છું અને તારી સમક્ષ હું તને વંદન કરું છું. હું તો હું લખીશ નહીં, મને જે તે સમજાવ્યું હોય હું લખીશ નહીં, કારણ કે અત્યારના જ્ઞાનની બાબતના એક પ્રશ્નના ઉત્તરમાં એ મને કહ્યું કે આપણે જે ખાનગી વાત થઈ છે એ તારા સ્થૂલ કાને પણ સાંભળવી ન જોઈએ. અત્યારે એની તમે ઉગ્ર વાત સમજાવી છે, એ વાત તારે બીજાને કહેવાની નથી, સ્પષ્ટ વાત કરી દીધી છે. અને માતાજી પ્રાર્થનામાંથી લખ્યું જ નથી, બે રીતે લખ્યું નથી, કે તે મને આદેશ આપ્યો આ બાબતમાં જે મને અનુભૂતિ થઈ છે ઘણી વખત ઘણા વાંચકોને એમ લાગે છે કે પ્રાર્થના અને ધ્યાન વાંચ્યા પછી આપણે માતાજીને પરફેક્ટલી સમજી શકશું. હા, એનો જવાબ છે, એ શક્યતા નથી. માતાજી બધું લખ્યું નથી, લખ્યું હોત તો આપણે કંઈક સમજી શકત, પણ અમુક અનુભૂતિઓ એમણે લખી જ નથી, ઉલ્લેખ નથી કર્યો. કારણ હું એમણે કીધું છે કે આનો કોઈ ઉલ્લેખ કરતા નહીં. શ્રી અરવિંદે પણ એમ લખેલું, એમણે જે સાહિત્ય લખી રાખેલું એમાં કહેલું કે આમાંનું આ સાહિત્ય મેં જુદું કરી રાખ્યું છે, આ અત્યારે પબ્લિશ કરતા નહીં, એટલે જાહેર કરતા જ નહીં, અત્યારે સમય જ નથી એનો પબ્લિશ કરવાનો. પાછળથી પબ્લિશ થયું, હમણાં હમણાં પબ્લિશ થવા લાગેલી વાત કરેલી શ્રી અરવિંદ પહેલાની વાત છે, હવે પબ્લિશ થવા લાગ્યું, હવે યોગ્ય સમય આવ્યો. સત્પ્રેમને માતાજી સાથે જે ચર્ચાઓ થતી એની ક્લિપ કરી રાખતા કે માતાજી કીધું કે આ તું જાહેરમાં પણ મૂકતો નહીં, છતાં એ માતાજીએ કહેલું એ આશ્રમના માણસોને પણ કીધેલું, આશ્રમના લોકોને પણ કીધેલું, અને છતાં પણ સત્પ્રેમને લાગ્યું કે આ તો લોકોને જાહેર કરવું જોઈએ મારે, એણે એજન્ડા તરીકે જાહેર કરી દીધું. પણ વાત એવી થઈ કે એજન્ડા તરીકે પબ્લિશ થયું તો એ લોકો બહુ વાંચતા નહોતા, એમાંથી આગળ વાંચતા હતા. હવે હવે એ સમજવા લાગ્યા અને વાંચવા લાગ્યા, હવે હવે એ સમય પાછો આવ્યો કે લોકો સમજવા લાગ્યા. એ યોગ્ય સમય યોગ્ય વિશે પ્રગટ થઈ ગયું છે, ભલે પ્રગટ થઈ ગયો તો કોઈને રોકી રાખ્યું છે. તો આ રીતે માતાજીને કહેવામાં આવ્યું છે, એ જે તપત હું જે પાડું છું એનો જવાબ પ્રભુએ આપ્યો, પણ તમે જાહેરમાં કરવાની જરૂર નથી, આપણને એનો જવાબ ખબર નથી, અંદર આપણે કરી શકીએ. એનું કારણ એ છે કે આપણે જે પ્રકૃતિ લઈને જન્મેલા હોય છે એ પ્રકૃતિની વિશેષતાઓ અનુસાર જ આપણે અનુભવ કરતા હોઈએ છીએ. આપણે જો લીલા ચશ્મા પહેર્યા હોય તો લીલો જ દેખાશે આપણને, અને લાલ ચશ્મા પહેર્યા હોય તો લાલ જ દેખાશે. એ જ છે કે આપણી જે પ્રકૃતિ છે એ પૂર્ણ નથી, જે કક્ષાએ વિકાસ પામ્યો હોય એ પ્રમાણેનું તમને દર્શન થતું હોય છે, એ પ્રમાણે સમજણ વિકાસ પામતી હોય છે. અને તેથી માતાજીની પણ એ કક્ષા હાશે કે ઉર્ધ્વતમ જે હજી જાહેર ન કરવાની એવી કક્ષાની અનુભૂતિ આપી હશે, પણ હમણાં માતાજીને કેવું હોય તમારે આ જાહેર કરવાની જરૂર નથી, કારણ એ વસ્તુ પછી ગેરસમજ થાય છે. ઘણી માતાજી માટે ઘણી ગેરસમજ થતી હતી, પણ આગળની પ્રાર્થનામાં આવે જ છે. મને લાગે છે પછી 14 ડિસેમ્બર પછી 20 ડિસેમ્બરની પ્રાર્થના છે, એમાં જ ટુકડો આવે છે કે તું શા માટે જાહેર નથી કરતી વસ્તુ. એમાં વિશેષ એ છે કે બધી પ્રાર્થનામાં માતાજી પૂછી લીધી છે, પણ એ જ પ્રાર્થનામાં આગળની પ્રાર્થનામાં છેલ્લો એક પેજનો પરિચ્છેદ છે, એ માતાજીની અનુભૂતિ નથી, એક જણ પ્રકટ થયા અને એણે સમજાવવાનો પ્રયત્ન કર્યો માતાજીને. એના નીચે જ્ઞાન માટે લખ્યું છે શાક્યમુનિ, શાક્યમુનિ એટલે ગૌતમ બુદ્ધ. ગૌતમ બુદ્ધે આવીને સમજાવ્યું, તો શા માટે આમ ડરે છે આ વસ્તુ? તને એમ લાગતું હશે કે લોકોને નહીં સમજાય, આ વાત મારે ન કરવી જોઈએ, પણ આપણે શા માટે તફાવત કરો? આપણી જે સમજતા હોય નિકટ થઈ છે, જયારે સમય આવશે ત્યારે એ જ વસ્તુ લોકોને સમજાશે પોતાની વળે. પ્રભુએ આયોજન કરવા દે, તફાવત કરવાનો એ પ્રકારની વાત આગળ કરે છે શ્રી મુનિ ગૌતમ બુદ્ધ. તો આ માતાજીને આ પ્રશ્ન પડેલો, આપણે શા માટે તફાવત કરતો હોય છે? એનું મૂળ કારણ છે કે આપણે પ્રકૃતિ અનુસાર આપણે આપણી અનુભૂતિને સમજતા હોઈએ છીએ. પ્રકૃતિથી ઉપરવટ જઈને આપણે સમજી શકતા નથી. અને પ્રકૃતિ આપણી બંધાયેલી છે, આપણે કર્મ અનુસાર બંધાયેલી છે. જૂના કર્માનુસાર વારસામાં જે કંઈ આપણે પ્રકૃતિ મળેલી હોય છે, એ પ્રમાણે જે વારસા એના મર્યાદા હોય છે, એ મર્યાદાની અંદર રહીને જ આપણે સમજતા હોઈએ છીએ. અને પછી અમુક એ મર્યાદા જયારે વટાવી જાય છે, ત્યારે એ યોગીને એ સાધકને એવું લાગે છે કે આ વસ્તુ જાહેર કરવામાં કોઈ અર્થ નથી, આપણે જાહેર કરાય નહીં, એ કોઈ સમજી શકશે નહીં. એટલે એના વિષય બહુ બોલતા નથી. પછી એક મર્યાદામાં રહીને બીજી વાત કરવા લાગે છે. એ પ્રમાણે ઘટા છે માતાજીને આ જ કરવામાં છે. જે વસ્તુ તમને સમજાવવામાં આવે છે એ કે અત્યંત કક્ષાની નથી, ભવિષ્યમાં તમારે જે કામ કરવાનું છે એ કામની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે અત્યારથી તમને તૈયાર કરવામાં આવે છે. એ વખતે તમારે જાહેર કરવાનું છે. સમજી શકે છે આ પ્રકારે, પણ એવો કોઈ ઉલ્લેખ નથી. આપણે આપણે એટલું સમજવાનું કે આ અર્થ હોવો જોઈએ, એમાં કોઈ અર્થ નથી. આજની પૂર્ણ કરીએ છીએ.